समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे अने एमा 14मी गाथा नो स्वाध्याय आपने करी रह्या छे। 14मी गाथा महत्वनी छे। એમાં અહીંયા એમ કહેવામાં આવ્યું કે આ આત્મા છે એને અબદ્ધ, અસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવો તું જાણ, એવો તું જાણ, અને એ શુદ્ધ નય છે। શિષ્યને આવો ઉપદેશ કે આદેશ આચાર્ય ભગવાન દ્વારા કરવામાં આવ્યો અને એને શુદ્ધ નય જાણ એમ કહ્યું, એનો અર્થ એવો છે કે શુદ્ધ નય જે છે એ આત્માના શુદ્ધ સ્વરૂપને જણાવનારો છે અને એ શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ એ શુદ્ધ નયના વિષય ને દ્રષ્ટિમાં લેતા થાય છે। એટલે શુદ્ધનયનો વિષય જે છે તે આત્મા છે, શુદ્ધ ત્રણેકાળ રહેવાવાળું આત્મતત્વ એ શુદ્ધનયનો વિષય છે અને એનું લક્ષ કરતા, એના તરફ દ્રષ્ટિ કરી અને એની સન્મુખતા કરતા એનો અનુભવ થાય છે તો એ અનુભૂતિમાં પણ એ આત્માનો જ અનુભવ છે। એટલે એ આત્માનો અનુભવ કરાવનારી અનુભૂતિ છે એને પણ શુદ્ધ નય કહ્યું અને અનુભૂતિને એમાં આત્માનો જ અનુભવ થાય છે એને આત્મા કહ્યો। એટલા માટે અહીંયા મૂળ ગાથામાં એમ કહેવામાં આવ્યું કે જે નય આત્માને એવા બંધ રહિત અને પરના સ્પર્શ રહિત અને અન્યપણા રહિત અને ચળાચળતા રહિત અને વિશેષ રહિત અને અન્યના સંયોગ રહિત એવા પાંચ ભાવ રૂપ દેખે છે તેને એ શિષ્ય તું શુદ્ધ નહીં જાણ। હવે એ વાત કર્યા પછીથી એક પ્રશ્ન એ થયો કે આ વાત તો બરાબર છે પણ જ્યારે એ દેવો દેખાઈ રહ્યો છે વર્તમાનમાં પર્યાયમાં કે બંધાયેલો હોય, સ્પર્શાયેલો હોય અને અન્ય અન્ય ભાવ એ પરિણામ તો દેખાઈ રહેલો જણાય છે, અન્ય પર્યાયો રૂપે થતો દેખાય છે, તો પછી આવા તમે જેમ કહો છો એવા શુદ્ધ આત્માને કેવી રીતે અનુભવી શકાય, એની અનુભૂતિ કઈ રીતે થાય એવો અહીંયા પ્રશ્ન થયો કે એવા આત્માની અનુભૂતિ કરવી કઈ રીતે, કયા પ્રકારથી એ થઈ શકે, એ શક્ય છે એવો પ્રશ્નનો ઉત્તર આચાર્ય ભગવાને દ્રષ્ટાંત દ્વારા આપ્યો અને એમાં એ પાંચે પાંચ ભાવને દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યા, એનું સમાધાન આપતા અહીંયા દ્રષ્ટાંતથી જે રીતે પાંચ ભાવને સમજાવ્યા એમાંના પહેલા બે બોલ આપણે કર્યા છે, એટલે કે અબદ્ધ, અસ્પૃષ્ટ અને બીજો બોલ અનન્ય। હવે આગળ ત્રીજા બોલથી આગળ આપણે સ્વાધ્યાય કરીએ। પહેલા બોલમાં અબદ્ધ અસ્પષ્ટની અંદર આપણે એ વાત લીધી કે કમળપત્ર છે એ પાણીમાં ડૂબેલું છે તો એ રીતે એને અનુભવતા એ પાણી દ્વારા સ્પર્શાયેલું લાગે છે, પણ જ્યારે એ કમળપત્રના સ્વભાવની સમીપ જઈને આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે એ કમલપત્ર જે છે એની ઉપર ખાસ પ્રકારની એવી રૂમાટી છે જેથી એ ભીનું થતું જ નથી, એટલે એ પાણીથી ત્યારે એ સ્પર્શાયેલું છે નહીં. એ દ્રષ્ટાંત આપી અને એમાં એ સમજાવવામાં આવ્યું કે એવી રીતે અનાદિથી આ આત્મા ઉદ્ગલ કર્મથી બંધાયેલો છે, કારણે રજકણોથી સ્પર્શાયેલો છે, એ તો એની અવસ્થા છે. અને એવી અવસ્થા દ્વારા એને અનુભવવામાં આવે તો વાત તો બરાબર છે કે એમ જ છે, એ ભૂતાર્થ છે, એ સત્યાર્થ છે કે એ કર્મબંધનરૂપ અવસ્થાઓ છે અને કારણે રજકણો એ એના સમીપમાં છે, એનાથી એ સ્પર્શાયેલો છે. પણ આત્મસ્વભાવની સમીપ જઈને વિચાર કરીએ, આત્મસ્વભાવની સમીપ જઈ અને જો જોઈએ તો આપણને એ લાગે છે કે આત્માના સ્વભાવ પ્રમાણે જોતા એમાં આત્મામાં કોઈ રીતે પૂદગળ કર્મરૂપ મલિનતા વ્યાપે નહીં. તે આત્મા એ પૂદગળોથી કોઈ રીતે સ્પર્શાયેલો પણ નથી અને એ કર્મથી એ બંધાયેલો પણ છે નહીં, કેમ કે એનો સ્વભાવ જ એવો બંધાવવાનો નથી, એવો સ્પર્શાવવાનો નથી. એટલે એટલું બદ્ધપણું અને સ્પૃષ્ટપણું જે હતું, સ્પર્શાયેલાપણું અને બંધાયેલાપણું જે હતું, એ અસત્ય છે, એ અભૂતાર્થ છે, કેમ કે એ મૂળ આત્મદ્રવ્યમાં એ વસ્તુ છે નહીં. આ વાત આપણે ગઈ વખતે કરી છે. એના પછી આપણે બીજી વાત પણ લીધી બીજા બોલની કે અન્ય અન્યપણું. તો એમાં ઉદાહરણ એ આપ્યું કે જેમ માટી છે એના ઘડો બને, કમંડળ બને, જાળી બને, રામપાત્ર બને, કુંડું બને, સકોરું બને, હાંડલું બને, આ બધા જે એનામાંથી જે બને છે એ બધી એ માટીની પર્યાયો છે. એ બધા આકાર જે બન્યા એ બધા એ માટીની પર્યાયો છે. અને એ રીતે એને જોવા જઈએ, એ બધા આકારો અને જોવા જઈએ તો એમાં જુદાપણું દેખાય છે, અન્ય અન્યપણું દેખાય છે. એટલે એ વાત એ સત્ય છે, એ ભૂતાર્થ લાગે છે કે એમાં અન્ય અન્યપણું છે. પણ માટીના સ્વભાવની સન્મુખ જઈને જોઈએ તો માટી તો એક રૂપે જ છે, એમાં કંઈ જુદાપણું છે જ નહીં, એમાં ભેદપણું છે જ નહીં. એટલે એ સર્વપર્યાયો ભેદોથી ભિન્ન એ માટીનો જે સ્વભાવ છે એની સન્મુખ થઈને જોતા, એની સમીપ જઈને જોતા તો એ જે પર્યાયો દેખાય છે, એ આકારો જે દેખાય છે, એ આકારો અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. માટી માટી રૂપે જ છે, એ માટી આકાર રૂપે નથી, એ તો ક્ષણિક પર્યાયો છે, એ ભૂતાર્થ નથી. ભૂતાર્થ હોય તો એ હંમેશા રહે, પણ માટી કંઈ દરેક વખતે હંમેશા એ કંઈ રામપાત્ર રૂપે કે કમંડળ રૂપે કે એમ રહેતી નથી. એટલે એ રીતે જોવા જઈએ તો એ જે પર્યાયો છે, એ ભેદ છે, એ બધું અભૂતાર્થ છે. અને એ દ્રષ્ટાંત ઉપરથી એમ સમજાવવામાં આવ્યું કે એવી રીતે આ આત્માનો મનુષ્ય છે, નારકી છે, તિર્યંત છે, દેવ છે, એકેન્દ્રિય છે, બે ઇન્દ્રિય છે, ત્રણ ઇન્દ્રિય છે, એ પ્રમાણે એની પર્યાય રૂપે જો ખ્યાલ કરવામાં આવે, એવો વિચાર કરવામાં આવે તો એ બધી પર્યાયો છે, એ સત્ય છે, એ ભૂતાર્થ છે. કંઈક અનાદિનું એવું સંસાર અવસ્થામાં એ અન્ય અન્યપણું, જુદા જુદા પ્રકારની પર્યાયપણું એ જોવામાં આવે છે, એટલે એ સત્યાર્થ છે. પણ એને બદલે જો આત્માના ચૈતન્ય આકારની સમીપ જઈને, આત્માનો જે ચૈતન્ય આકાર આત્મસ્વભાવ એની સમીપ જઈને જો અનુભવ કરવામાં આવે તો એવું પર્યાયમાં અન્ય અન્યપણું છે નહીં, એવું પર્યાયનું અન્ય અન્યપણું એ આત્મામાં નથી. ચૈતન્ય આકાર જ આત્માનો તે છે, બીજો કોઈ આકાર એનો હોઈ શકે નહીં, બીજી કોઈ પર્યાય હોઈ શકે જ નહીં. એ તો શુદ્ધ સ્વરૂપ છે, એમાં એના સ્વભાવમાં ક્યાંય એ વસ્તુ છે જ નહીં. એટલે આ જે પર્યાયો કહેવામાં આવી, અન્ય અન્ય પણ દેવની ગતિ, મનુષ્યની ગતિ, તિર્યંતની ગતિ, એ બધું અભૂતાર્થ છે, અભૂતાર્થ છે એટલે એ અવિદ્યમાન છે, છે ત્યારે એ થોડી ક્ષણો માટે જ છે એટલે એ અસત્યાર્થ છે એમ કહેવામાં આવ્યું. આ રીતે બે બોલમાં એમ જણાવવામાં આવ્યું કે જે બદ્ધપણું, સ્પષ્ટપણું અને અન્ય અન્યપણું જે છે એ આત્માના મૂળ સ્વભાવમાં નથી એટલે એની અનુભૂતિ થઈ શકે છે. તને જે શિષ્ય દેખાય છે એ પર્યાય રૂપે દેખાય છે, જે ક્ષણિક રૂપે છે એને તું જોઈ રહ્યો છે એટલે તને એ બદ્ધપણું દેખાય છે અને સ્પર્શાયેલાપણું દેખાય છે અને અન્ય અન્યપણું દેખાય છે. પણ આત્માના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરતા એમાં એવું કંઈ છે નહીં, એટલે એવા એ ભાવોથી એ આત્મા જુદો જ છે એટલે એવા આત્માની અનુભૂતિ થઈ શકે. હવે આગળ નિયતપણું, અવિશેષપણું અને અસંયુક્તપણું એવા જે આત્માના ભાવો છે એની વાત આપણે આજે લઈએ. ત્રીજો બોલ, એમાં ઉદાહરણ સમુદ્રનું આપ્યું છે અને કહે છે કે જેમ સમુદ્રનો વૃદ્ધિ હાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતા, સમુદ્રનો વૃદ્ધિ હાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતા એટલે એમાં જે ભરતી આવે છે અને ઓટ આવે છે, એટલે ભરતી આવે છે તો વૃદ્ધિ દેખાય છે અને ઓટ આવે છે તો હાનિરૂપ દેખાય છે, એવું અનિયતપણું, અનિશ્ચિતપણું છે અને એ અનિશ્ચિતપણું આપણને સાચું લાગે છે, એ ભૂતાર્થ લાગે છે. ક્યારે કે એ સમુદ્રની સપાટીને જોઈએ છીએ અને એની જે અવસ્થા છે એને આપણે ખ્યાલમાં લઈએ છીએ, એનો અનુભવ કરીએ છીએ તો એમાં મોજાઓ ઉછળે છે, એમાં ભરતી આવે છે અને ઓટ પણ આવે છે. આ બધું બરાબર એવું જ સ્વરૂપ આપણને સાચું લાગે છે, ભૂતાર્થ લાગે છે, સત્યાર્થ છે. તો પણ નિત્ય સ્થિર એવા સમુદ્ર સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા, સમુદ્રના ઊંડાણમાં જો જઈને વિચાર કરીએ, એના દળનો વિચાર કરીએ તો એમાં એ અનિયતપણું દેખાતું નથી, એ અનિયતપણું એમાં છે જ નહીં, એ અભૂતાર્થ છે, એ બાહ્યમાં જ રહેલું છે. એ ભરતીને ઓટપણું હોવા છતાં એ સમુદ્રમાં કંઈ ઓછું વધતું થતું જ નથી. સમુદ્રનું દળ અને એની સ્થિરતા એ તો કાયમ એવા ને એવા જ રહે છે, એ સપાટી ઉપર એવા એના ભરતી અને ઓટ દેખાય કે મોજાઓ દેખાય, પણ સમુદ્રની ગહેરાઈમાં જઈને જોઈએ તો એ તો નિત્ય સ્થિરપણે એવો ને એવો સમુદ્ર એટલો ને એટલો જ છે, એ વધતો નથી ઘટતો નથી, એવો જ આપણને અનુભવમાં આવે છે. એટલે એવા સમુદ્રની સમીપ જઈને, નિત્ય સ્થિર રહેતા સમુદ્રની સમીપ જઈને અનુભવ કરતા એ અનિયતપણું જે ભરતી અને ઓટ રૂપે આપણને જણાય છે એ બધું ક્ષણિક લાગે છે, એ અભૂતાર્થ છે, એ અસત્યાર્થ છે એમ બરાબર ખ્યાલ આવે છે. એ દ્રષ્ટાંત કહ્યું, એના ઉપરથી દ્રષ્ટાંત કહે છે કે એવી રીતે આત્માનો વૃદ્ધિ હાનિરૂપ પર્યાય ભેદોથી અનુભવ કરતા અનિયતપણું ભૂતાર્થ છે. વૃદ્ધિ હાનિરૂપ પર્યાયો અને ભેદોથી અનુભવ કરવો એટલે શું? એટલે કે જ્યારે એ જીવ એક ઇન્દ્રિયમાં છે, કે જ્યારે એ જીવ પંચેન્દ્રિય સંગની થયો છે, તો એ બંને વખતે એના જે ગુણ છે એ ઢંકાયેલા કે ઉઘાડ વધારે ઓછો થયેલો એમ આપણને જણાય છે. જ્ઞાન ગુણની વાત લઈએ તો નિગોદમાં જે જીવ છે એને આપણને એમ લાગે છે કે એને જ્ઞાનનો ઉઘાડ અતિ અલ્પ છે અને એને માટે શાસ્ત્રમાં એવા શબ્દો લેવામાં આવે છે કે અક્ષરના અનંતમાં ભાગે એને જ્ઞાનનો ઉઘાડ છે. ત્યારે પંચેન્દ્રિય લઈએ, સંગની લઈએ અને જે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે એનો જ્ઞાનનો ઉઘાડ ઘણો છે. એમાં સાતમે ગુણ સ્થાને છઠ્ઠે સાતમે ઝૂલતા મુનિની દશા લઈએ તો એને જ્ઞાનનો ઉઘાડ ઘણો છે. જેને મનોપરે જ્ઞાન છે એને પણ જ્ઞાનનો ઉઘાડ ઘણો છે. મતિ શ્રુતથી આગળ વધી અને કદાચ એને એવું મનોપર્ય પણ જ્ઞાન થાય. અવધિ જ્ઞાન છે, હવે અવધિ જ્ઞાન હોય કે ન હોય પણ, અને એને એવો પુરુષાર્થ ઉપડ્યો છે તો એ કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે, તો જ્ઞાનનો એને પૂર્ણ ઉઘાડ છે. પણ એ બધી પર્યાય રૂપે છે, એ ઉઘાડ છે એ બધા પર્યાય રૂપે છે. એ મતિશ્રુત છે, અવધિ મનોપર્ય અને કેવળ જ્ઞાન એ બધી પર્યાય છે. એટલે એવું પર્યાય રૂપે હોવું એમ જ છે એવું આપણને એ પર્યાય તરફ દ્રષ્ટિ કરતા લાગે છે. જીવની પર્યાય તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે આપણને એવું એમાં વૃદ્ધિ હાનિ પણ એમાં એની પર્યાયમાં એના ભેદોમાં એવું દેખાય છે કે અત્યારે એને આ ગુણમાં વૃદ્ધિ છે, આ ગુણ ઢંકાયેલો છે ને એવું એ લાગે છે. એ બધું કર્મના નિમિત્તે છે. ખરેખર તો આત્માની એ વખતની એવી યોગ્યતા છે, પણ એના મૂળ સ્વભાવમાં નથી. એટલે એ પર્યાયમાં આપણને એ બધું ભૂતાર્થ લાગે છે, સત્યાર્થ લાગે છે કે વૃદ્ધિ આની રૂપ એમાં પર્યાયની અંદર ભેદ થાય છે, તો પણ એના સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ, આત્મસ્વભાવની સમીપ જઈને જો જોવામાં આવે, અનુભવ કરવામાં આવે, તો આત્માની અંદર એવા કોઈ વૃદ્ધિ કે હાનિરૂપ કોઈ ભાવ છે જ નહીં, એમાં અનિયતપણું છે જ નહીં. એ નિત્ય સ્થિર નિશ્ચલ ચલિત ન થાય એવો જ છે. એના સ્વભાવમાં ક્યાંય અનિયતપણું છે જ નહીં. એટલે જે અનિયતપણું આપણને પર્યાયમાં દેખાય છે એ અનિયતપણું કે અસત્ય છે, અસત્યાર્થ છે, અભૂતાર્થ છે, એ વિદ્યમાન નથી, એ ક્ષણિક છે. એના પછી પાંચમો બોલ છે, સોરી ચોથો બોલ છે, અનિયત પછી, એટલે આ નિયતપણું એ આત્માનો સ્વભાવ છે અને અનિયતપણું નથી, એ ત્રીજો બોલ. એના પછી ચોથો બોલ છે અવિશેષપણું, આત્માના સ્વભાવમાં અવિશેષપણું છે એટલે એ વિશેષપણાથી રહિત છે, એ ચોથો બોલ છે. એ ચોથો બોલ અહીંયા સુવર્ણના ઉદાહરણ દ્વારા લેવામાં આવ્યો છે. એને સમજાવતા અહીંયા કહે છે કે જેમ સુવર્ણનો એટલે સોનાનો ચીકણાપણું, પીળાપણું, ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા વિશેષપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એ વિશેષતા છે. વિશેષપણું શું છે સોનામાં? તો કે એના ગુણો છે, એનું વિશેષપણું છે. એ ચીકણાપણું, પીળાપણું, ભારેપણું એ બધા જે છે એ ગુણ છે, અને ગુણોને કારણે એ વિશેષપણું લાગે છે, અને એ વિશેષપણું એ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તો પણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા સુવર્ણ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા વિશેષપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. એ બધા વિશેષો શેમાં સમાય છે? તો કે સુવર્ણ દ્રવ્યની અંદર સમાય છે. સુવર્ણને દ્રવ્ય અપેક્ષાએ જો જોઈએ તો એવા કોઈ વિશેષો નથી, એ વિશેષો બધા એમાં વિલીન થઈ ગયેલા જ છે. એટલે એવા વિશેષપણા ને અભૂતાર્થ ને અસત્યાર્થ કહેવાય. જ્યારે સુવર્ણના દ્રવ્યના સ્વભાવની જ સમીપ જઈને એનો અનુભવ કરવામાં આવે તો એવું વિશેષપણું એ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. એવી રીતે આત્માનો જ્ઞાન દર્શન આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા વિશેષપણું ભૂતાર્થ છે. આત્માના એ જ્ઞાન દર્શન આદિ ગુણ છે અને એ રૂપે પરિણમન થાય છે, એટલે એવી જ્ઞાનની પર્યાય, દર્શનની પર્યાય, એ પ્રમાણે બધી સુખની પર્યાય, એ બધી પર્યાયો જે છે એ પર્યાયો એ છે, હોવાપણે છે, એવી પર્યાયો છે, નથી એમ નથી. જ્ઞાન દર્શન ચારિત્ર આદિના ભેદો એમાં છે અને એ પર્યાયો એ રીતે છે, અને એ પર્યાયોમાં એવો અનુભવ પણ થાય છે. એટલે એ પર્યાયોનું સ્વરૂપ છે, એ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એમ નથી કે પર્યાય છે જ નહીં, એમ નથી. આત્મામાં ગુણો છે અનંત ગુણો છે અને એક એક કરીને ગુણોનું વર્ણન કરવામાં આવે અને એ ગુણોનું પરિણમન કહો કે દ્રવ્યનું પરિણમન કહો, તો એ પરિણમન પણ છે એટલે એવું આ ગુણ અને પર્યાયના ભેદોથી અનુભવ કરતા એ વિશેષપણું જે છે તે છે, હોવાપણે છે, એટલે ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તો પણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા વિશેષપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આત્માના સ્વભાવનો વિચાર કરવામાં આવે તો એમાં કોઈ ગુણ અને ગુણીનો ભેદ નથી. આત્મામાં ગુણો છે એવો અને આત્મા ગુણી છે અને આત્માના આ ગુણો અને એનું આ પરિણમન ને એની આ શુદ્ધ નિર્મળ પર્યાય આવું બધું ભેદરૂપ કંઈ છે નહીં. આત્મા તો અખંડ એક દ્રવ્ય છે, એક રૂપ છે. એટલે આત્મસ્વભાવની સમૂપ જઈને એની સન્મુખતા કરીને અનુભવ કરવામાં આવે તો એ અખંડ આત્મસ્વરૂપની જ પ્રાપ્તિ થાય છે, એનો જ અનુભવ થાય છે. અને બીજી રીતે પણ જોઈએ તો સમયે સમયે જે પર્યાય થાય છે, સમયે સમયે થતી જે પર્યાય છે એ પર્યાય બધી જાય છે ક્યાં? આપણે ભૂતકાળની પર્યાય કહીએ છીએ તો એ પર્યાયનું ચેપ્ટર થયું શું? તો કે વિલીન થઈ. ક્યાં વિલીન થઈ? એ પૂર્વની પર્યાય વિલીન થાય અને પછી નવી પર્યાય ઉત્પન્ન થાય છે. તો પહેલી પર્યાય જે હતી એ વિલીન થઈ તો ક્યાં વિલીન થઈ? તો કે એ દ્રવ્યમાં સમાઈ. એને દ્રવ્યમાં સમાઈ એમ કહેવામાં આવે છે, નષ્ટ થાય છે એમ નથી કહેવામાં આવતું, પણ એ દ્રવ્યમાં સમાઈ. એટલે જ્યારે આપણે પર્યાય તરફ લક્ષ કરીએ છીએ ત્યારે આપણને એ પર્યાય જોવા મળે છે, દેખાય છે કે આ પર્યાય અને આ પહેલા આ પર્યાય હતી ને હવે અત્યારે વર્તમાનમાં આ પર્યાય છે એમ. એ બધું જે પર્યાય સ્વરૂપ જે દેખાય છે એ પર્યાય તરફ દ્રષ્ટિ કરતા જણાય છે, પણ એના દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરતા, દ્રવ્ય તરફ જ્યારે દ્રષ્ટિ કરવામાં આવે છે ત્યારે એવા પર્યાયના ભેદ નથી કે ગુણના પણ ભેદ એમાં છે નહીં. એક અખંડ આત્મદ્રવ્ય જ અનુભવવામાં આવે છે. એટલે એ બધી પર્યાયો ગુણો બધું એમાં જ સમાય છે. એટલે એ વિશેષો બધા વિલય થઈ ગયા અને એ આત્મસ્વભાવમાં એ સમાય છે. એટલે આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એ વિશેષપણું રહેતું નથી. એ વિશેષપણું જે છે એ અભૂતાર્થ છે, એ ભેદરૂપ વિશેષપણું. ગુણ અને ગુણી એવો ભેદ, એવું ભેદરૂપ વિશેષપણું અને એવું પર્યાયરૂપ વિશેષપણું એ અભૂતાર્થ છે, એ અસત્યાર્થ છે. આ ચોથો બોલ થયો. હવે અસંયુક્તપણું પાંચમો બોલ. આત્માને અસંયુક્તપણું છે એની વાત કરે છે અહીંયા પાંચમા બોલમાં. સંયોગની વાત લેવી છે ને એટલે અહીંયા સંયોગનું ઉદાહરણ આપ્યું છે. એમાં જળનું અને અગ્નિનું ઉદાહરણ આપ્યું છે, ઉષ્ણતાનું ઉદાહરણ આપીને વાત કરી છે કે જેમ જળનો અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા જળને ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ભૂતાર્થ છે. જો બધું ઘણી જગ્યાએ પણું આવ્યું છે, આ જે વ્યાકરણની જે રીત છે એમાંથી ગૂંચવાવા જેવું નથી, બહુ સરળ છે. શું કહેવું છે કે જેમ જળનો ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપે, જળનો ઉષ્ણતા સાથેનો સંબંધ, ઉષ્ણતા સાથે એનું જોડાણ, એનું સંયુક્તપણું છે, તો એની અવસ્થા કેવી થઈ? તો કે તપ્તપણારૂપ અવસ્થા થઈ. એટલે એ ગરમ અવસ્થા થઈ. જળનો એ ઉષ્ણતા સાથેનો સંબંધ, એની સાથે એ સંયુક્તપણું જોડાણ થવાને કારણે એની જે અવસ્થા થઈ એ તપ્તપણારૂપ એટલે ઊની ઉનાપણારૂપ અવસ્થા થઈ, એ ગરમ થયું અને એવું અનુભવમાં આવે છે. હવે એ ઉષ્ણતાને માટે એક બીજી વાત લીધી છે કે ઉષ્ણતા શા માટે છે? તો કે એને અગ્નિનું નિમિત્ત મળ્યું છે માટે એ ઉષ્ણતા છે. એટલે અહીંયા એમ લખ્યું કે જળનો અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા, એ ઉષ્ણતાનું વિશેષણ છે. અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા, ઉષ્ણતા માટે શું છે નિમિત્ત? તો અગ્નિના નિમિત્તે એ ઉષ્ણતા છે. અને એવી ઉષ્ણતા સાથે જળનું પાણીનું એ સંયુક્તપણું છે એનું જોડાણ થતાં એ પાણીની અવસ્થા ગરમ તપ્તપણા રૂપે અનુભવમાં આવે છે. એટલે એવું એક ઉષ્ણપણારૂપ સંયુક્તપણું એ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એટલે એવી પાણીની એ ગરમ અવસ્થા છે એ સાચી લાગે છે, એ સત્ય લાગે છે. તો પણ એકાંત શીતળતારૂપ જળ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા, એકાંત શીતળતારૂપ જળ સ્વભાવની સમીપ જઈને એટલે મૂળ સ્વભાવ જળનો જો જોવામાં આવે તો એ શીતળ જ છે, એવા શીતળ સ્વભાવને ખ્યાલમાં લેતા, એને અનુભવમાં લેતા, એ ઉષ્ણતા સાથેનું સંયુક્તપણું એટલે એ ગરમ થયું છે એ ક્ષણિક અવસ્થા છે, બીજું કંઈ નથી. એટલે એ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, એ અસત્યાર્થ છે. અહીંયા જોડાણ લીધું છે, સંયુક્તપણું લીધું છે, અને સંયુક્તપણામાં જે એનું નિમિત્ત છે એને પણ લેવામાં આવ્યું છે. જળનું સંયુક્તપણું લીધું છે અને એમાં સંયુક્તપણું શેની સાથે લીધું છે, તો ઉષ્ણતા સાથે લીધું. ઉષ્ણતા સાથે સંયુક્તપણું થવાને કારણે એની જે અવસ્થા થઈ તે ગરમ અવસ્થા થઈ, તપ્તપણાની અવસ્થા થઈ. પણ એ ઉષ્ણતાપણા સાથે સંયુક્તપણું લીધું છે એની સાથે એક બીજી વાત એ લીધી કે એ ઉષ્ણતાનું કારણ, નિમિત્ત કારણ શું છે, તો કે અગ્નિ છે. ઉષ્ણતા ઉષ્ણતાના કારણે છે પણ નિમિત્ત તરીકે અગ્નિ છે. અગ્નિ છે તો ઉષ્ણતા છે, અગ્નિના નિમિત્તે ઉષ્ણતા થઈ છે એટલે એ એનું નિમિત્ત કારણ છે. એટલે અગ્નિના નિમિત્તે જળ ગરમ થયું છે અને એ ગરમ જળને આપણે અનુભવીએ ત્યારે આપણને એ બરાબર લાગે છે કે એમ જ છે, એની ગરમ અવસ્થા છે, એ અવસ્થા સાચી છે, સત્યાર્થ છે, ભૂતાર્થ છે. તો પણ માત્ર એ જળના સ્વભાવની સન્મુખ જઈને જો એનો વિચાર કરવામાં આવે તો પછી એ ઉષ્ણતારૂપ થવું એ અસત્યાર્થ છે, અભૂતાર્થ છે. કેમ કે જળનો સ્વભાવ તો શીતળ જ છે, એને જે અગ્નિનું નિમિત્ત છે એ ચાલ્યું જશે અને ઉષ્ણતાનો સંયોગ નહીં થાય તો એ જળ પછી ઠંડુ જ અનુભવવામાં આવે છે, એ શીતળ જ અનુભવવામાં આવે છે. અગ્નિનું નિમિત્ત નહીં હોય અને ઉષ્ણતા સાથેનો સંબંધ રહેશે નહીં તો પછી એ મૂળભૂત સ્વભાવ ખ્યાલમાં આવે છે તો એ શીતળ જ અનુભવાય છે. એટલે એવા એકાંત શીતળતારૂપ જળ સ્વભાવ છે એની સમીપ જઈને અનુભવ કરીએ તો પેલું ઉષ્ણતાપણું હતું, એ ગરમ થયેલી અવસ્થા જે હતી એ ઉષ્ણતા સાથેના સંયોગને કારણે હતી, એ ક્ષણિક અવસ્થા છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આ ઉદાહરણ કહેવામાં આવ્યું. એવી રીતે આત્માનો કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી, જો આત્માને સંયુક્તપણું મોહ સાથે મૂક્યું છે, આત્માનું સંયુક્તપણું મોહ સાથે છે, અને એવા મોહ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી જો અનુભવ કરવામાં આવે તો એ આત્મા કેવો દેખાય, એ કેવો દેખાય, એ મોહી દેખાય, અજ્ઞાની દેખાય, એ મિથ્યાત્વ રૂપે દેખાય. એટલે એવું સંસાર પર્યાયમાં એવું એને મોહ સાથેનું સંયુક્તપણું, આત્માને મોહ સાથેનું સંયુક્તપણું એ સંસાર અવસ્થામાં તો એવું આપણને દેખાય છે, એ વાત તો સાચી છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે. અને એવા મોહ સાથે સંયુક્તપણામાં એ મોહનું કારણ શું છે, તો કે મોહનું કારણ એ કર્મ નિમિત્ત છે, કર્મના નિમિત્તે એ મોહ થાય છે, કર્મના ઉદયો છે અને એ ઉદયને કારણે એને એવું એને મોહ થાય છે. અને બીજી રીતે કહીએ તો એ કર્મ જે છે એને કારણે એ મોહ થાય છે અને મોહને કારણે એને જે ભાવ થાય છે એથી પાછા એને એવા મોહનીય કર્મ બંધાય છે, એ મોહનીય કર્મ પાછા બંધાય છે. એ અજ્ઞાન ભાવ છે, એ મિથ્યાત્વ ભાવ છે, અને એ મિથ્યાત્વ ભાવને કારણે એ મોહનીય કર્મ બંધાય છે, અને મોહનીય કર્મની સાથે એ રીતે આત્માનું સંયુક્તપણું છે, એવી અવસ્થા જે છે એ મિથ્યાત્વની અવસ્થા છે, અને એવી મિથ્યાત્વની અવસ્થા અનાદિની છે, એનું મિથ્યાત્વ અનાદિનું છે. એટલે એ રીતે એ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તો પણ જે પોતે એકાંત બોધરૂપ જ્ઞાનરૂપ છે એવા જીવ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા સંયુક્ત પણ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. એટલે કહે છે કે તો પણ આ પ્રમાણે મોહ અવસ્થા છે, એની મોહની સાથે સંયુક્ત પણ છે, એ મિથ્યાત્વ સહિત છે, તો પણ એવું છે, અનાદિનું છે. સંસાર અવસ્થામાં જીવ મિથ્યાત્વને કારણે રખડી રહ્યો છે એ વાત તો અનાદિની છે ને, એ વાત આપણે જાણીએ છીએ, એ પર્યાયને જોઈએ છીએ ત્યારે, સંસારી પર્યાયને જોઈએ છીએ ત્યારે આપણે બરાબર સમજીએ છીએ. તો પણ જે પોતે એકાંત બોધરૂપ એટલે જ્ઞાનરૂપ છે, કોણ જ્ઞાનરૂપ છે? આત્મા, જીવ. જીવનો સ્વભાવ જ એવો છે કે પોતે જ્ઞાનરૂપ છે, એ જ્ઞાન કરી શકે એમ છે, એ જ્ઞાન ગ્રહણ કરનારો છે, એટલે કે એનો જ્ઞાન સ્વભાવ જ છે. જ્ઞાન સ્વભાવી છે એટલા માટે એ જીવનો જ્ઞાન સ્વભાવી છે, એટલા માટે જ્યારે એનો એવા જ્ઞાન સ્વભાવ રૂપે અનુભવ કરવામાં આવે તો એને એમાં ક્યાંય અજ્ઞાન નથી કે મિથ્યાત્વ છે જ નહીં. એના મૂળ સ્વભાવમાં તો એ જ્ઞાન છે, અજ્ઞાન નથી. એ એકાંત બોધરૂપ એટલે જ્ઞાનરૂપ છે, એ જ્ઞાનરૂપે જ છે, એ બીજી રીતે છે જ નહીં. માત્ર કર્મના નિમિત્તે, કર્મના સંયોગને કારણે થઈ અને એની એ અવસ્થા દેખાય છે, પણ મૂળ સ્વભાવમાં એ મિથ્યાત્વ પડ્યું નથી. આત્માના મૂળ સ્વભાવની અંદર તો જ્ઞાન દશા જ વર્તે છે, એ તો કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે એવા જીવ સ્વભાવ જ્ઞાન સ્વભાવની સન્મુખતા કરી અને એનો જો અનુભવ કરવામાં આવે તો પેલું મિથ્યાત્વ જે છે એ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, એટલે એવું મિથ્યાત્વ છે જ નહીં, મોહનીય કર્મ સાથે એનું કોઈ સંયુક્તપણું છે જ નહીં એમ ખ્યાલમાં આવે છે. એટલે આ રીતે આત્માના સ્વભાવની સન્મુખ જઈને અનુભવ કરવામાં આવે તો આ પ્રમાણે જે પાંચે પાંચ ભાવની વાત કરવામાં આવી, આત્માના જે પાંચે ભાવ છે એ પાંચે ભાવો એટલે કે અબદ્ધ, અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત, એવા એ પાંચે ભાવો જે છે એવા પાંચ ભાવ રૂપે જ આત્માનો અનુભવ થઈ શકે છે. અને એવા પાંચ ભાવ રૂપે આત્માનો અનુભવ કરવો એનું નામ જ એ શુદ્ધ નય છે, અનુભૂતિ છે, એ જ આત્મા છે. અને એમ કરવાનું અહીંયા આચાર્ય ભગવાને શિષ્યને કહ્યું છે. તો અહીંયા આ જે 14મી ગાથામાં જે મૂળ શરૂઆત જે કરી હતી એ કે શુદ્ધ નયને ગાથા સૂત્રથી કહે છે, તો આ રીતે શુદ્ધ નયને દર્શાવ્યો કે શુદ્ધ નય શું છે? તો કે જે નય આવા આત્માને અનુભવે છે, અનુભૂતિ કરે છે, દેખે છે, એવા પાંચ ભાવ રૂપે એ જ શુદ્ધ નય છે એમ તું શિષ્ય જાણ. એમ અહીંયા આ ગાથાની પહેલા જે કહેવામાં આવ્યું હતું એ રીતે શુદ્ધ નય દર્શાવ્યો. અને શુદ્ધ નય દર્શાવ્યો એટલે શુદ્ધ નયનો વિષય પણ એમાં આવ્યો, અને શુદ્ધ નયના વિષયને જાણતા એની તરફ દ્રષ્ટિ કરતા, એ વિષયની તરફ દ્રષ્ટિ કરતા એવું જ આત્મામાં અનુભવાય છે, એટલે એ જ અનુભૂતિ થાય છે. અને એ સમ્યક દર્શન છે, એ અનુભૂતિ તે સમ્યક દર્શન છે. અને જે અનુભવાય છે તે આત્માનું સ્વરૂપ અનુભવાય છે, એ જ આત્મા છે, બીજી કોઈ રીતે આત્મા અનુભવમાં આવતો નથી. અને આ કરવું એટલે ધર્મની શરૂઆત થઈ. ધર્મની શરૂઆત અહીંયાથી થાય છે, આત્માના અનુભવથી ધર્મની શરૂઆત થાય છે. હવે આ જે વાત અહીંયા કરવામાં આવી એ વાતને આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. ગુરુદેવે જે પ્રવચનો આપ્યા છે એમાંથી જે પ્રવચન રત્નાકરમાં લેવામાં આવ્યું છે એ વાતને આપણે થોડા વિસ્તાર માટે અને એવા ભાવને માટે સમજવાની છે. ગુરુદેવે જે ભાવ એમાંથી કાઢ્યા છે એ બહુ મહત્વના છે. એમના આ ગાથા ઉપરના જે પ્રવચનો છે એ બધા જ પ્રવચનો સાંભળવા જેવા છે. 19મી વખતના, 18મી વખતના બધા જ પ્રવચનો સાંભળવા જેવા છે. 18મી વખતનામાંથી આ પ્રવચન રત્નાકર બન્યા છે અને 19મી વખતના પ્રવચનમાંથી સમયસાર સિદ્ધિ એ પુસ્તકો બન્યા છે. એટલે સમયસાર સિદ્ધિમાં શબ્દ 100 એ લેવામાં આવ્યું છે, જ્યારે પ્રવચન રત્નાકર છે એમાં જે ઉદ્ગારો જે છે એ કેટલાક કાઢી નાખવામાં આવે છે. મૂળ વસ્તુ જેમ છે તેમ રહેવા દેવામાં આવી છે. અહીંયા કહે છે ગુરુદેવ પ્રવચન રત્નાકર એના પાના નંબર 230 ઉપર, પ્રવચન રત્નાકર ભાગ પહેલો પાના નંબર 230 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 241 ત્યાં અહીંયા કહે છે. બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જે પેલું કમલીનું પત્ર છે એનું ઉદાહરણ લઈ અને એના પછીથી જે વાત કરી એ પછીથી જે કહેવામાં આવ્યું છે એમાં એ કહે છે ગુરુદેવ કે આવો વિતરાગનો માર્ગ છે. દર્શન શુદ્ધિ વિના ગમે તેટલા વ્રત તપ નિયમ પાળે, નગ્ન દશા ધારણ કરે તો પણ આત્માના ધર્મનો કિંચિત લાભ થાય નહીં. દર્શન શુદ્ધિ વિના કે ગમે તેટલા વ્રત તપ નિયમ પાળે, નગ્ન દશા ધારણ કરે, ગમે તે કરે, બધું કરે, પણ દર્શન શુદ્ધિ વિના એને કઈ લાભ થાય નહીં, આત્માનો ધર્મનો કિંચિત લાભ થાય નહીં. સૌ પ્રથમ દર્શન શુદ્ધિ પ્રગટ કરવી એ મુખ્ય છે. એ દર્શન શુદ્ધિ કેમ થાય, એવી દર્શન શુદ્ધિ કેમ થાય એ કમલીનીના દ્રષ્ટાંતથી સમજાવવામાં આવ્યું છે કે ભાઈ તારે દર્શન શુદ્ધિ કરવી છે એટલે એવું દર્શન કરવું છે. તારી શ્રદ્ધા કેવી છે, તારી શ્રદ્ધા મિથ્યા શ્રદ્ધા છે. એ તારી શ્રદ્ધામાંથી તારે મિથ્યાત્વ કાઢી અને એમાં શુદ્ધિ પ્રગટ કરવી છે એટલે સમ્યક દર્શન પ્રગટ કરવું છે, તો તારે શું કરવું પડે કે તારી દ્રષ્ટિ બદલવી પડે. આ કમળપત્ર જે છે એને તું ડૂબેલું ભીનું જુએ છે એની અવસ્થાનો વિચાર કરતા તને એમ લાગે છે, પણ એ ડૂબેલું છે અને જળને સ્પર્શ્યું છે છતાં પણ એનાથી અલિપ્ત રહ્યું છે. એના સ્વભાવ તરફ જો તું દ્રષ્ટિ કરીશ તો તને એ જણાશે કે ભલે જળમાં ડૂબેલું છે તે કાળે પણ એના સ્વભાવને જો તું જાણીશ તો તને એ વાત ખ્યાલમાં આવશે કે એનો પાણી સાથે કોઈ સંબંધ નથી, એનાથી એ અલિપ્ત જ રહ્યું છે. એ રીતે તને મિથ્યાત્વના કારણે તારી માન્યતા, તારી શ્રદ્ધા જે છે એ એવી શ્રદ્ધા વર્તે છે, મિથ્યા શ્રદ્ધા વર્તે છે, કેમ કે તારી દ્રષ્ટિ પર્યાય તરફ છે. તું પર્યાયને જુએ છે એટલે તને એમ થાય છે. પર્યાયને જોવાને બદલે તું મૂળ દ્રવ્ય તરફ જો દ્રષ્ટિ કરે તો તને પણ એ લાગે કે એ કોઈ રીતે આત્મદ્રવ્ય શુદ્ધ જે છે એ મલિન થયું નથી, એને કંઈ સ્પર્શ્યું નથી, એને કોઈ કર્મના બંધન છે જ નહીં. તારે દ્રષ્ટિ બદલવાની જરૂર છે અને એવી દ્રષ્ટિ બદલી અને જો તું એવા આત્માનો અનુભવ કરવાનો પુરુષાર્થ કરીશ તો તને દર્શન શુદ્ધિ થશે અને દર્શન શુદ્ધિ થયા પછી જ ધર્મની શરૂઆત છે. એ સિવાય બાકી બીજું બધું જે છે તે શુભભાવ હોય પણ ધર્મ નહીં. ધર્મ તો એને કહેવાય કે જે મુક્તિના માર્ગે લઈ જાય, પોતાના મૂળ મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરાવે એનું નામ ધર્મ. એટલે ધર્મની શરૂઆત જે છે એ પહેલા સમ્યક દર્શનથી થાય છે અને એવું સમ્યક દર્શન તારે પ્રગટ કરવું છે, દર્શન શુદ્ધિ એવી તારે એ દર્શન શુદ્ધિ જો પ્રગટ કરવી છે તો તારે તારી દ્રષ્ટિને બદલવી રહી. તું પર્યાય દ્રષ્ટિ છે એમાંથી તારે દ્રવ્ય દ્રષ્ટિ થવું, દ્રવ્યને મુખ્ય કરીને તારે જોવું પડશે અને એવી દ્રવ્ય દ્રષ્ટિ કરાવનારો આ શુદ્ધ નય છે. શુદ્ધ નય છે એ જ એવી દ્રવ્ય દ્રષ્ટિ કરાવનારો નય છે, એ જ આત્માના શુદ્ધ સ્વરૂપને દર્શાવનારો છે, એ ભેળસેળ વિના દર્શાવનારો શુદ્ધ નય છે. કોઈ પણ પ્રકારની એમાં ક્ષણિકતાની પર્યાયની ભેદની કોઈ પણ વાત જે છે એને બાજુ પર કાઢીને માત્ર શુદ્ધ સ્વરૂપને જણાવનારો આ શુદ્ધ નય છે. એટલે તું એવા શુદ્ધ નયને ગ્રહણ કરીશ એટલે તને આત્માની અનુભૂતિ થશે. શુદ્ધ નયને ગ્રહણ કરવો છે એને માટે આ બધી વાત સમજાવવામાં આવી છે અને એ રીતે તને આ એક ભાવની વાત કરી, એ રીતે પાંચે પાંચ ભાવ તને એ રીતે શુદ્ધ નયનો આશ્રય કરતા તને અનુભવમાં આવશે. એમાં આગળ પણ કહ્યું છે એ રીતે આમાંથી આપણે થોડું ઉદાહરણ સમજીએ કે હવે સિદ્ધાંતની વાત એ કરીને કહે છે કે એવી રીતે અનાદિકાળથી બંધાયેલા આત્માનો પૂતગળ કર્મથી બંધાવા સ્પર્શાવા રૂપ અવસ્થાથી અનુભવ કરતા બદ્ધ સ્પષ્ટપણું ભૂતાર્થ છે, આપણે વાત એ કરી છે, સત્યાર્થ છે. નિમિત્ત નૈમિતિક સંબંધરૂપ અવસ્થાથી જ્ઞાન કરવામાં આવે તો બદ્ધ સ્પષ્ટપણું સત્ય છે. નિમિત્તની વાત લઈએ, નિમિત્ત છે એ પર્યાય જે છે એમાં ખરેખર શું છે તો કે કર્મના નિમિત્તે એની એવી દશા છે, એવી એ અવસ્થા છે અને એને જ તું જોયા કરીશ, પર્યાય તરફ જ દ્રષ્ટિ રાખીશ તો તું મૂળ સ્વરૂપને જોયા વિના ક્યારેય એવી તારી શુદ્ધ દશા પ્રાપ્ત કરી નહીં શકે. આત્માની વર્તમાન પર્યાયમાં રાગનો અને કર્મનો સંબંધ વ્યવહારથી છે. આત્માની વર્તમાન પર્યાય અત્યારે એની સિદ્ધિની પર્યાય નથી અને સંસારી પર્યાયમાં છે, ત્યારે એને પર્યાય સાથેનો સંબંધ જે છે એ પર્યાયની અંદર છે. જે રાગનો સંબંધ છે, દ્વેષનો સંબંધ છે, એ રાગ દ્વેષના સંબંધો જે છે એ પર્યાયમાં છે, એ મૂળ દ્રવ્યમાં નથી. એટલે એ બધો વ્યવહાર છે, એ બધો વ્યવહાર છે. એટલે એવી પર્યાય દ્રષ્ટિ એ વ્યવહાર એ છોડવા લાયક છે અને દ્રવ્ય દ્રષ્ટિ અપનાવવા જેવી છે, શુદ્ધ નયનો આશ્રય કરવા જેવો છે. 11મી ગાથામાં જે પ્રમાણે કહ્યું એ રીતે ભૂતાર્થ છે શુદ્ધ નય, એનો આશ્રય કરવા જેવો છે, નિશ્ચય નય આશ્રય કરવા લાયક છે. અહીંયા કહે છે કે આત્માની વર્તમાન પર્યાયમાં રાગનો અને કર્મનો સંબંધ વ્યવહારથી છે. ભગવાન આત્માને અનાદિ કર્મરૂપ અવસ્થાથી જુઓ તો ભિન્ન ભિન્ન અવસ્થાઓ એમાં છે, તો પણ પૂતગલથી જરાય નહીં સ્પર્શાવા યોગ્ય એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એ બદ્ધ સ્પષ્ટપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો આત્મા પૂતગલથી કિંચિત માત્ર સ્પર્શાયેલો નથી, જરાય સ્પર્શાયેલો નથી. દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો દ્રવ્ય તો શુદ્ધ જ છે પ્રભુ. એ શુદ્ધ ન હોય તો આ સિદ્ધની અવસ્થા પ્રાપ્ત ક્યાંથી થાય? જે પુરુષાર્થ કરે છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને સિદ્ધની દશા પ્રાપ્ત થાય છે એટલે મોક્ષે જાય છે ને, 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષમાં જાય છે. મોક્ષ કોઈ જગ્યા નથી પ્રભુ, મોક્ષમાં જવું એનો અર્થ એ છે કે એ પોતે પોતાના પૂર્ણ મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને પછી એ જીવ એ આ લોકાકાશના અગ્રસ્થાન ઉપર બિરાજી જાય છે. એટલે એવું 6 મહિના અને 8 સમયની અંદર 608 જીવનું એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું થઈ રહ્યું છે ને, તો એ થઈ રહ્યું છે તેનો અર્થ શું છે? કે શુદ્ધ સ્વરૂપ એમનું હશે ત્યારે એ પ્રાપ્ત કરતા હશે ને, બહારથી તો ક્યાંથી લાવે નહીં ને. તો વર્તમાનમાં પણ આપણું બધાનું એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એ વાતની દ્રઢતા કરવાની છે કે સ્વભાવ તો એવો જ છે, દ્રવ્ય તો એવું જ છે, માત્ર પર્યાય તરફ જોઈએ એટલે ઊંધી માન્યતા વર્તે. હું રમેશ છું ને હું મનુષ્ય છું અને હું પુરુષ છું ને આ બધી જે માન્યતા વર્તે છે તો વર્તમાન પર્યાય તરફ દ્રષ્ટિ કરતા એવું લાગે છે. અને મને આ પ્રમાણે કર્મ બંધ છે અને આના કારણે થઈને મારી આવી ગતિ છે અને આ બધું શું છે એ પર્યાય તરફ જોતા એ બધું દેખાય છે. અને એ પર્યાય કેટલા સમયની અહીંયા કેટલા વર્ષ છે, પછી તો કોને ખબર છે એ બીજી કોઈ બંધની અવસ્થા હશે. અને પછી કોને ખબર છે કે પછી એ બધા પુરુષાર્થ દ્વારા એ બધી અવસ્થાઓ જે છે એ ચાલી જાય અને સિદ્ધિની દશા પ્રગટ થાય. એટલે મૂળ જે દશા જે છે એ ક્યાંય બહારથી આવતી નથી, એ છે એટલે એ પ્રગટ કરી શકાય છે. એટલે એ બંધાવાની વાતને એ કર્મની વાતને એ બધું આત્માની અંદર મૂળ સ્વભાવમાં નથી, મૂળ દ્રવ્યમાં નથી, આ વાતને પકડવાની છે. એટલે અહીંયા આ 5 ભાવની વાત લઈ અને એ સમજાવવામાં આવ્યું છે. ગુરુદેવે પણ એ વાત બહુ સ્પષ્ટ કરી છે કે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો આત્મા પૂતગળથી કિંચિત માત્ર જરા પણ સ્પર્શાયેલો નથી. અવસ્થા દ્રષ્ટિ છોડીને, અવસ્થા જે છે વર્તમાન એની દ્રષ્ટિને છોડીને આત્માના એક ત્રિકાળી સ્વભાવનું લક્ષ કરતા પર્યાયની રૂચિમાં સ્વભાવથી દૂર હતો તે સ્વભાવની સમીપ થયો. સ્વભાવની સમીપતા કેવી રીતે થાય એ પણ વાત અહીંયા ગુરુદેવે સમજાવી કે અવસ્થા દ્રષ્ટિ છોડીને, કે અવસ્થા તરફનું લક્ષ છોડીને, એને ન જોતા, એને ગૌણ કરીને, એના તરફ લક્ષ ન આપતા ત્રિકાળી સ્વભાવનું લક્ષ કરવામાં આવે તો પછી એ પર્યાયની રૂચિમાં સ્વભાવથી દૂર હતો તે સ્વભાવથી સમીપ થયો. પર્યાયની રૂચિ રહેતી હતી એટલે એ સ્વભાવથી દૂર હતો, એ હવે સ્વભાવની સમીપ થાય. ક્યારે? કે એ પર્યાય એટલે અવસ્થા જે છે એનું લક્ષ છોડી અને ત્રિકાળી સ્વભાવનું લક્ષ કરવામાં આવે તો એ સ્વભાવથી દૂર હતો, હવે એ સ્વભાવની સમીપ થયો. અને એ સ્વભાવની સમીપ થઈને અનુભવ કરતા એને પોતાના નિજ સ્વરૂપનો અનુભવ થાય છે તો ત્યારે એ પેલું બંધપણું અને સ્પર્શાવાપણું, એ બધું સ્પષ્ટપણું એ જુઠ્ઠું લાગે છે, ખોટું લાગે છે, એ અનિત્ય લાગે છે, એ ક્ષણિક લાગે છે, એ અભૂતાર્થ લાગે છે, એ અસત્યાર્થ લાગે છે. કોઈ પૂછે કે આમાં ધર્મ શું આવ્યો, ગુરુદેવે પ્રશ્ન કરી અને એનો જવાબ આપ્યો છે. કોઈને એમ થાય ને આટલી તત્વની ઊંડી વાત કરી તો એમાં ધર્મ શું આવ્યો, જે અભ્યાસી છે એને તો તરત વાત બેસી જાય છે, એને તો સ્ટ્રાઇક થઈ જાય છે, કરે આ તો વિચાર કર્યો જ નહીં મેં, અને જેને નથી ખ્યાલ આવ્યો એને માટે અહીંયા છે વાત કે આમાં ધર્મ શું આવ્યો. તો કે છે કે તો અવસ્થા દ્રષ્ટિ છોડી ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિ કરી તેમાં એકાગ્ર થતા ભૂતાર્થનો અનુભવ થાય છે અને તે સમ્યક દર્શન છે, એ જ ધર્મ છે. એમ કરતા સમ્યક દર્શન થાય છે એ ધર્મ છે, એ ધર્મની શરૂઆત છે, ધર્મની સીડી છે. બાકી તો પછી ગુરુદેવે કહ્યું છે અહીંયા આગળ કે બાકી દયા પાળો, વ્રત કરો, ઉપવાસ કરો ઇત્યાદિ તો બધો શુભ રાગ છે, એમાં ક્યાંય ધર્મ છે નહીં, એવી વાત અહીંયા ગુરુદેવે બહુ સ્પષ્ટ રીતે આપણને કરી છે. એના પછી પણ અહીંયા કહ્યું છે બીજા બોલને અંતે પણ આવી જ રીતે સિદ્ધાંતની જે વાત કરી છે એમાંથી થોડીક વાત લઈએ. એમાં એમણે પાના નંબર 231 ઉપર પ્રવચન રત્નાકર ભાગ પહેલો પાનું 231 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 242 એમાં સૌથી નીચે સિદ્ધાંત લખ્યું છે. એટલે બીજા બોલ જે છે એનો સિદ્ધાંત, બીજો બોલ આપણે જાણીએ છીએ કે એમાં માટીનું ઉદાહરણ આપવામાં આવ્યું અને એના માટીના ઉદાહરણ દ્વારા એની પર્યાયની વાત કરી અને જે એમાં કહેવામાં આવ્યું આપણે કરી ગયા છીએ. એમાં હવે સિદ્ધાંતમાંથી જે ગુરુદેવે વાત કરી છે એને જરાક સમજીએ કે એ માટીના ઉદાહરણ દ્વારા આપણે પણ અહીંયા એ સમજવાનું છે કે એવી રીતે નર નારક આદિ પર્યાયથી અનુભવવામાં આવતા અથવા અનુભવતા આ નારકી છે, આ મનુષ્ય છે, આ દેવ છે, આ એકેન્દ્રિય છે, આ પચેન્દ્રિય છે ઇત્યાદિ અવસ્થાથી વર્તમાનમાં જોતા એ અન્ય અન્ય ગતિરૂપ અવસ્થાઓ છે. અંદરમાં આત્માની મનુષ્યપણાની નારકીપણાની વગેરે એવી કોઈ યોગ્યતારૂપ પર્યાય છે, અહીંયા આદિ એટલે વગેરે એવી યોગ્યતારૂપ એની પર્યાય છે અંદરમાં. એટલે આ જે દેહ છે એ મનુષ્યપણું નથી, આત્માની એવી એ અવસ્થા છે એટલે એ પર્યાય છે અને એને અનુરૂપ એને મનુષ્યનું શરીર મળ્યું છે એટલે એવી એની યોગ્યતા એ વખતે છે તો એવી એની એ પર્યાય છે. અને બહારમાં મનુષ્ય કે નારકીનો એનો દેહ છે એ દેખાય છે, એ દેહની અહીંયા વાત નથી, એ તો જળ છે, એ કાંઈ મનુષ્ય આદિ પર્યાય નથી. મનુષ્ય આદિ પર્યાય તો જીવની છે, એ દેહ છે એ નહીં, દેહ તો પછી એ પર્યાયને અનુરૂપ એને મળ્યો છે. એટલે એ મનુષ્યની પર્યાયની વાત છે કે નારકીની પર્યાય જે કોઈ પર્યાય છે તે પર્યાયની વાત કરતા કહેવું છે કે વર્તમાન અવસ્થાથી જોવામાં આવે તો એ ગતિ નારકીની ગતિ કે મનુષ્યની ગતિ કે દેવની ગતિ એ બધી ગતિ એ ભિન્ન ભિન્ન એ અન્ય અન્ય ભાવ સત્યાર્થ છે પણ એમાં અખંડ આત્મા ના આવ્યો. ખંડ અંશ પર્યાય આવી એ ગતિ છે એ શું છે, એ પર્યાય છે, એ વ્યવહાર નય છે. એટલે એ વ્યવહાર નય છે, એ ગતિ છે એ તો પર્યાય છે. વ્યવહાર નયથી નરક નારકી મનુષ્ય દેવ તિરેંચપણું ઇત્યાદિ પર્યાયમાં છે તો પણ સર્વ અસ્ખલિત એટલે સર્વ પર્યાય ભેદોમાં જરાય ભેદપણે નહીં થવા રૂપે એવા ચૈતન્ય આકાર આત્મ સ્વભાવને જોતા એ નરક મનુષ્ય કે પચેન્દ્રિય આદિની જે યોગ્યતાઓ પર્યાયમાં છે તે સર્વ યોગ્યતાઓ અભૂતાર્થ છે, અન્ય અન્ય પર્યાયોથી જ્ઞાયક ભાવ ભેદરૂપ થતો નથી. જ્ઞાયક ભાવ કોઈ પણ આવી પર્યાય દ્વારા ભેદરૂપે થતો નથી, જ્ઞાયક ભાવ ત્રિકાળ એક સરખો એવો ને એવો જ રહે છે. એટલે પર્યાયમાં ખરેખર એ ત્રિકાળ આવતો નથી. ત્યારે આ મનુષ્ય દેહ વગેરેની જે પર્યાયો જે છે એવું લક્ષ કરવામાં આવે તો એ પર્યાયની અંદર એ ત્રિકાળી ભગવાન આત્મા દેખાતો નથી, એ આવતો નથી, જણાતો નથી. આગળ અહીંયા નીચે કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે અહીં એમ કહે છે કે ત્રિલોકીનાથ ભગવાન સત વસ્તુ એ મર્યાદા હદ ન મૂકે, માજા ન મૂકે, એ મર્યાદા હદને મૂકતો નથી. કોણ? ભગવાન આત્મા, ત્રિલોકીનાથ ભગવાન એ હોવા પણ છે, સત વસ્તુ એ છે, એ એની મર્યાદા ન મૂકે, એ ભેદોમાં કે પર્યાયમાં આવે નહીં. અનાદિની એક સમયની પર્યાય ઉપર દ્રષ્ટિ છે ત્યાં સુધી આત્મા ભગવાન દૂર છે. પર્યાય દ્રષ્ટિ છોડી અને ત્રિકાળી ભગવાન આત્મા તરફ નજર કરે, એટલે કે ત્રિકાળીમાં જુએ, તો એ આત્મ સ્વભાવ સમીપ થઈ જાય અને ત્યારે એ પર્યાયના ભેદ એ અસત્યાર્થ થઈ જાય. પછી એ ભેદ એને સાચા લાગે નહીં, એને એ પર્યાયો સાચી લાગે નહીં, એને એ પર્યાય કોઈ રીતે યોગ્ય લાગે નહીં, કે આ છે એવું એને લાગે નહીં. એને તરત સમજાય કે આ બધું ક્ષણિકપણું છે, એમાં હું નથી. એમાં હું નથી એટલે હું શુદ્ધ ત્રિકાળી ત્રણેકાળ એક સરખો રહેવાવાળો નાયક ભાવ એમાં નથી, એ પર્યાયમાં હું નથી. હું તો મારામાં છું, હું તો મારામાં જ છું, બીજે ક્યાંય નથી. અને એ હું મારામાં છું એવું જ્ઞાન કરવાવાળી જે શુદ્ધ પર્યાય છે, એ નિર્મળ પર્યાય છે, એની અંદર એને એનું જ્ઞાન અને ભાન થાય છે, પણ એ આખું એ તત્વ એમાં એ પર્યાયમાં આવતું નથી. કેમ કે પર્યાય એક સમયની છે, એ તો વિલીન થઈ જવાની છે. એ શુદ્ધ પર્યાય છે તો પણ એ પણ એ વિલીન થઈ જવાવાળી વસ્તુ છે, પણ એ શુદ્ધ પર્યાયમાં એને પોતાનું સ્વરૂપનું જે ભાન થાય છે એ કેવી રીતે થાય છે, તો કે એની સમીપ જાય છે, એના ઉપયોગને એના લક્ષ્યને એ આત્માની સમૂપ શુદ્ધ આત્માની સમીપ લઈ જાય છે અને એનો અનુભવ કરે છે, તો એ પછી જે પર્યાય થઈ એ પર્યાય શુદ્ધ પર્યાય નિર્મળ પર્યાય એ પોતે પોતાને જાણનારી પર્યાય એ એક રૂપે છે. એમાં દ્વેત પણ નથી, બેપણું પણ નથી, કે એ પર્યાય અને પર્યાયમાં જણાતો ભગવાન આત્મા એમ પણ નહીં, એ એક રૂપ થઈને અનુભૂતિ થાય છે. આ કરવાનું છે અને એમ થાય છે તો સમ્યક દર્શન છે, શ્રદ્ધા સમ્યક થઈ જાય છે, દ્રષ્ટિ બદલાઈ જાય છે અને ધર્મની શરૂઆત થાય છે. પછી તો પુરુષાર્થ ઉપડે છે, ચારિત્રનો પુરુષાર્થ તો પછી આપોઆપ અંતરમાંથી ઉપડે છે. એ વાત એમાંથી લેવાની છે. એ જ પ્રમાણે પાંચે પાંચ બોલ માટે ગુરુદેવે ઘણી સુંદર વાતો બધી કરી છે. વળી પણ આગળ આપણે લઈએ, અહીંયા પાના નંબર 235 ઉપર, 235 પાનું છે પ્રવચન રત્નાકર ભાગ પહેલાનું, એમાં અને કોમ્પ્યુટરમાં પેજ નંબર 246 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે ત્રિકાળી જ્ઞાયક ભાવ પર્યાયથી અધિક છે. ત્રિકાળી જ્ઞાયક ભાવ પર્યાયથી અધિક છે એટલે પર્યાયથી ભિન્ન છે. એવા જ્ઞાયક ભાવની સમીપ જઈને તેમાં જ દ્રષ્ટિ કરતા પર્યાય લક્ષમાં રહી નહીં, એટલે એ અનુભવમાં આવી નહીં, પર્યાય અનુભવમાં આવી નહીં, માટે એ પેલું અનિયતપણું અસત્યાર્થ થઈ ગયું. હા, એના પછીના બોલની વાત લીધી છે ને, એટલે એમાં એ રીતે લીધું. પણ મૂળ વાત શું કહેવી છે કે ત્રિકાળી જ્ઞાયક ભાવ છે એ પર્યાયથી અધિક છે એટલે પર્યાયથી એ ભિન્ન છે. એ પર્યાય જેવડો નથી, ભગવાન આત્મા જે છે એ કંઈ પર્યાય જેવડો નથી. એ એક પર્યાય તો એક સમયની છે, પણ એ પર્યાયમાં એને જણાય છે, એટલે પર્યાય છે, પર્યાય નથી એમ નથી, પર્યાય નથી એમ નથી. પર્યાયને ગૌણ કરીને અહીંયા વાત કરવામાં આવી છે. પણ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા જે છે એ તો ત્રણેકાળ શુદ્ધ છે, એ જ્ઞાયક ભાવ છે, અને એની દ્રષ્ટિ કરવાની અને એની દ્રષ્ટિ કરતા આત્માની અનુભૂતિ થાય છે, એ વાત છે. એના પછી ચોથો બોલ છે, એની નીચે સિદ્ધાંતની અંદર આગળ પાના નંબર 236 ઉપર છેલ્લો પેરેગ્રાફ, પાના નંબર 236 ઉપર છેલ્લો પેરેગ્રાફ છે, કોમ્પ્યુટરમાં પેજ નંબર 247 એમાં છેલ્લા પેરેગ્રાફમાં વાત કરે છે કે જ્ઞાન પર્યાય જ્યાં સુધી પર અને રાગ તરફ ઝૂકે છે ત્યાં સુધી દ્રવ્યનું જ્ઞાન નથી. જ્ઞાન પર્યાય જ્યાં સુધી પર અને રાગ તરફ ઝૂકે છે ત્યાં સુધી દ્રવ્યનું જ્ઞાન નથી, ત્યાં સુધી પરનું અને રાગનું જ્ઞાન છે. એ જ્ઞાન તો એનું પોતાનું છે, જ્ઞાનની પર્યાય પણ એની પોતાની જ છે, તે છતાં પણ દ્રષ્ટિનો વિષય દર્શાવવો છે અને એના તરફ લક્ષ કરાવવું છે, એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન પર્યાય જ્યાં સુધી પર અને રાગ તરફ ઝૂકે છે, એટલે કે પરને દ્રષ્ટિમાં લે છે અને એનું જ્ઞાન કરવા તરફ રોકાય છે અને એમાં જ એને રાગ થાય છે ત્યાં સુધી દ્રવ્યનું જ્ઞાન નથી, એ દ્રવ્ય તરફ એને દ્રષ્ટિ થતી નથી અને દ્રવ્યનું જ્ઞાન થતું જ નથી, એનું ભાન થતું જ નથી, ત્યાં સુધી એને પરનું અને રાગનું જ્ઞાન છે. પરંતુ તે પર તરફનો ઝુકાવ છોડીને, એ પર તરફથી લક્ષ બદલીને, ત્યાંથી લક્ષને પલટાવીને, એના પોતાના ઉપયોગને પલટીને, એટલે એ પર તરફનો ઝુકાવ છોડીને દ્રવ્ય સન્મુખ થઈ તેના આશરે પર્યાય ઉત્પન્ન થાય છે, તેમાં આખા દ્રવ્યનું પૂર્ણ દ્રવ્યનું જ્ઞાન થઈ જાય છે. એ પર તરફથી દ્રષ્ટિ હટાવીને એ આત્મા તરફ દ્રષ્ટિ લઈ જાય છે, એટલે એ પર તરફનો ઝુકાવ છોડી અને દ્રવ્યની સન્મુખ થઈ તેના આશ્રયે હવે જે નવી પર્યાય ઉત્પન્ન થાય, એ પર્યાયની વાત કરી છે કે એ નવી પર્યાય ઉત્પન્ન થઈ તેના આશ્રયે એ પર્યાયમાં એને દ્રવ્યનું જ્ઞાન થાય છે, પૂર્ણ દ્રવ્યનું જ્ઞાન થઈ જાય છે. આત્મા જેવો પૂર્ણ છે તેવું પર્યાયમાં એનું જ્ઞાન થવું, તે પરિજ્ઞાન પરિપૂર્ણ આત્માનું જ્ઞાન છે, એને આત્મજ્ઞાન અને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. એ જ આત્મજ્ઞાન છે, એ જ સમ્યક જ્ઞાન છે. એકલા શાસ્ત્રનું, રાગનું, પર્યાયનું કે ગુણભેદોનું જ્ઞાન તે જ્ઞાન જ નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછી આવતા સ્વાધ્યાયમાં આપણે ભાવાર્થ લઈશું. સ્વાધ્યાય આપણે અહીં પૂરો કરીએ. સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર તે જય તે પ્રણમો પદ તે વર તે જય તે